లైట్ లాల్ సిద్ధ
દોલત રામજીકૃત છ ડાળામાં આપણે બીજી ઢાળ શરૂ કરીએ છીએ. 31મું પાનું છે. બીજી ઢાળ સંસાર એટલે ચતુર્ગતિમાં પરિભ્રમણનું કારણ. પહેલી ઢાળમાં તો ચાર ગતિમાં પરિભ્રમણ કરીને આ જીવ અનંત દુઃખને પામ્યો છે તેનું વર્ણન કરીને હવે તેનું કારણ શું છે તે વાત આપણને અહીંયા ફરમાવે છે. એની પહેલી ગાથા છે. એસે મિથ્યા દ્રગ જ્ઞાન ચરણવશ ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ તાતે ઇનકો તજીએ સુજાન સુન તિન સંક્ષેપ કહું બખાન. ચાર ગતિ દેખાડ્યું છે વિલ તરીકે અને એના આરા જેને કહીએ ને ગુજરાતીમાં એને આરા, એ ત્રણ આરામાં ક્યાં દેખાડ્યા છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. આ એ ત્રણને કારણે આખું ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે. સાયકલ હોય છે ને, સાયકલનું પૈડું એ કોના આધારે ભમે છે? એના આરા, સ્પોક એને કહે ને, એના આરાને કારણે આખું આ પરિભ્રમણનું ચક્ર ચાલે છે. સંસારમાં ચાર ગતિમાં પરિભ્રમણ તો આપણે કરીએ છીએ, પણ સોના કારણે તો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર તેનું આપણને કહે છે અનુયાત. આ જીવ ક્યાંય પણ જીનાગમમાં જીનવાણીમાં પહેલા કોની વાત ચાલે છે? આ જીવની. સામે કોઈની સામે ન કરું પણ મારી પોતાની વાત ચાલે છે. આ જીવ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને વશ થઈને આ પ્રકારે, આ પ્રકારે એટલે પહેલી ઢાળમાં જે રીતે વર્ણન કર્યું તે રીતે જન્મ અને મરણના દુઃખોને ભોગવતો થકો. મિથ્યા દર્શન, મિથ્યા એટલે ખોટું, રોંગ. દર્શન એટલે શ્રદ્ધા, અભિપ્રાય, માન્યતા, જેને આપણે બિલીફ કહીએ, ખોટી માન્યતા, તેનું નામ મિથ્યા દર્શન કહેવામાં આવે છે. પછી બીજું મિથ્યા જ્ઞાન. જ્યાં જ્યાં ખોટો અભિપ્રાય હોય ત્યાં ત્યાં ખોટું જ્ઞાન હોયા વિના રહેતું નથી. તો મિથ્યા જ્ઞાન, રોંગ નોલેજ, ખોટું જ્ઞાન, ખોટું જાણપણું આમાં ભક્તિમાં આવે છે ને. મિથ્યા દર્શન ઊંધી શ્રદ્ધા, મોટી ભૂલ અમારી. સૌથી મોટા મોટી ભૂલ આપણી શું થઈ ગયું કે મિથ્યા દર્શન, ખોટી માન્યતા થતા આપણું જ્ઞાન પણ ખોટું થયું છે અને આપણી ચારિત્ર પણ ખોટું થયું છે. એક ખોટું થતા બધું જ ખોટું થયું છે. જેમ કોઈ વ્યક્તિનો અભિપ્રાય ખોટો છે, અભિપ્રાય ખોટો છે, તેનું કાર્ય, તેનું જ્ઞાન બધું ખોટું થયા વગર રહેશે ને. કોઈ સજ્જનો વ્યક્તિ હોય અને એને દુર્જન માને તેને આખો એની પ્રત્યેનો અભિપ્રાય એપ્રોચ બધો કેવો થઈ જાય છે? ખોટો થઈ જાય, સંકિત રહે છે. એને છે સજ્જન, પણ એને જો હું દુર્જન માનું છું તો એના પ્રત્યે મારું સંકિત નજરથી જોવું, એની સાથે કામ કરતા પણ ડર લાગે, આખો અભિપ્રાય. અને અભિપ્રાય ઉપર મોટો માર્ગનો આધાર છે. સાચો અભિપ્રાય છે તો મોક્ષ માર્ગ છે, ખોટો અભિપ્રાય છે તો બંધ માર્ગ છે. બંધ માર્ગની આધાર એની શ્રદ્ધા, માન્યતા ઉપર હોય છે. તો આ જીવ ખોટી માન્યતાને કારણે, કોની ખોટી માન્યતા? જીવાદી સાત તત્વોની, છ દ્રવ્યની ખોટી માન્યતા, ઊંધી શ્રદ્ધા. અને જ્યાં ઊંધી શ્રદ્ધા છે ત્યાં ઊંધું જ્ઞાન હોય જ. અને જ્યાં શ્રદ્ધા ને જ્ઞાન ખોટા છે તેનું ચારિત્ર પણ ખોટું હોય છે. વિપરીત, મિથ્યા એટલે ખોટું કહો, વિપરીત કહો, તો ખોટા જ્ઞાન ઊંધુક પણ કહી શકાય. ખોટું જ્ઞાન, ખોટી શ્રદ્ધા ને ખોટા ચારિત્ર ને વશ થઈ ગયો છે. કોઈ પણ સમયે એને એ ખ્યાલ નથી આવતો કે આ મને ઊંધી શ્રદ્ધાને કારણે. એ ક્યાં ભૂલ ગોતવા જાય છે? સંયોગમાં ગોતે છે. મને દુઃખનું કારણ છે. ખરેખર બધા જીવ આપણને દુઃખનો તો શિકાર થાય છે, સિવાય કે કોઈ સ્વચ્છંદી હોય, ખાવા પીવામાં અમને મોજ આવે છે. એ સિવાયનો સામાન્ય જીવને દુઃખનો તો ખ્યાલ આવે છે, પણ દુઃખ ટળતું કેમ નથી? કારણ કે એને દુઃખનું કારણ ખોટું માન્યું છે. દુઃખનું કારણ એને શું માન્યું છે? શરીરમાં રોગ આવે, નિર્ધનતા આવે, પ્રતિકૂળ સંયોગ આવે, તેને એ દુઃખનું કારણ માને છે. પણ ખરેખર મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર તે તેના દુઃખનું કારણ છે. તો તેને વશ થઈને આ પ્રકારે, એટલે કે પહેલી ધારમાં જે પ્રકારે વર્ણન કર્યું, એક એક ગતિમાં જે રીતે દુઃખ ભોગવે છે, એ પ્રકારે જન્મ અને મરણના દુઃખોને આ સંસારમાં નવો શરીર ધારણ કરવું એ જીવને માટે તો કેવું છે? કલંક છે. આત્માનું સ્વરૂપ કેવું છે? અશરીરી છે. શરીર સહિત રહે આત્મા એ સારું ગણાતું નથી. તો જન્મ અને મરણના દુઃખોને ભોગવતો થકો ચારે ગતિમાં શું કરે છે? ભટકતો રહે છે. ભટકવું એટલે શું? આપણે ભટકીએ છીએ કે રહીએ છીએ? વોટ્સ મેક ડિફરન્ટ? ભટકવું કેવું કે રહેવું, બેમાં શું ફરક છે? અને રહીએ છીએ એમ નથી લખ્યું, ભટકતો ફરે છે એમ પાછું લખ્યું. રહેવું તો ક્યાં થાય છે? જ્યાં આપણું કોઈ ફિક્સ સ્થાન છે. ઘરમાં આપણે રહીએ છીએ, ઘરમાં ભટકતા નથી. કારણ કે આપણું ક્યાં જવું? અહીંથી આપણે નીકળીએ છીએ બહાર તો શું કહેશું? અમે જઈએ છીએ. અને કોઈ ભિખારી કે ગમે તેવો માણસ હોય તેને આપણે શું કહીએ છીએ? ભટકીએ છીએ. શા માટે? એને ક્યાં જવું એ કોઈ ડેસ્ટિનેશન નક્કી હોતું, જયારે આપણે જઈએ છીએ તો ક્યાંક સ્થાને જવું છે એવું તો કઈક નક્કી છે. તો આ જીવ ચાર ગતિમાં શું કરે છે? ભટકે છે. અને ભટકતો પાછો ફરે છે, એક સ્થાનમાં નહીં. કોઈ પણ આ ભાવ પૂરો થયો પછી કઈ ગતિમાં, કેવી યોની ને કેવી સ્થિતિમાં જશે એ કોઈ નક્કી નથી. એટલે પોતાને ખબર નથી તો ભટકતો અને ફેરા કરે છે. એક ગતિમાંથી બીજી ગતિ, એક ભાવમાંથી બીજો ભાવ, એક યોનીમાંથી બીજી યોનીમાં ફેરા કરે છે. ફરવું તો કોઈને ન ગમે. આ જોબ હોય, ટ્રાન્સફરેબલ જોબ હોય તો શું પ્રિફર કરે? એની કરતા બેટર એક પ્લેસમાં મળે, ભલે ઓછો પે મળે. પણ દરેક જીવને શું ગમે છે? સ્થિરતા ગમે છે, સ્ટેબિલિટી. બરોબર? આજ કોઈનું મકાન હોય કે ભાઈ તમારે 11 મહિને 6 મહિને રેન્ટેડ હોય, ખાલી કરવું, તે કોણ પ્રિફર કરે? ભલે નાનું મકાન તો નાનું. દરેક જીવને સ્થિરતા, એક સ્થાનમાં રહેવું. એને બદલે આપણે તો એક ભાવ પછી બીજા ભાવમાં ભટકતા ફરીએ છીએ, આથળીએ છીએ. શ્રીમદજીમાં પણ આવે છે ને, આ આત્મા આથડે છે. વિના ભાન ભગવાન સેવ્યાને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અનંત કાળથી આ જીવ આથડે છે. તેના કારણે વિના ભાન ભગવાન, આત્માનું સાચું જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર વિના આ જીવ અનંત કાળથી આથડે છે, ભટકે છે, રખડે છે. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન. ગુરુની સેવા ન કરી, સેવા ન કરી એટલે શું કર્યું? જેમ ગુરુની આજ્ઞા છે તે પ્રકારે કર્યું નહીં. સેવા એટલે કઈ પગદાબા કે એવું કઈ? સેવ્યા નો અર્થ શું છે? એમની જે આજ્ઞા છે. તો ગુરુની આજ્ઞા શું હોય? હંમેશા કે પોતે વિતરાગતા પ્રાપ્ત કરી છે, પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો ઉપદેશ પણ વિતરાગતા ને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો જ જ્ઞાની ગુરુનો હોય છે. એ કોઈ દી આપણે કર્યું નથી. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. કારણ કે પોતાનું અભિમાન મૂકે તો કઈ ગુરુની વાત નવી ગ્રહણ કરે, પણ પોતે તો અભિમાનમાં એવો રાચ્યો રહે છે કે મારે તો જાણે પોતે હવે બધું શીખી લીધું હોય, જાણી લીધું હોય, આવડી ગયું હોય. તો આ આનંદ કાળથી આ જીવ આથડે છે, રખડે છે, ભટકે છે. બીજી ગુજરાતીમાં વાત કહીએ તો શું કહેવાય? કૂટી મરે છે. આવે છે ને, દુખી દુખી થઈને કુટાઈને છે ને ગુજરાતી ચોખ્ખી કહીએ, આ જીવ ચાર ગતિમાં આ રીતે પરિભ્રમણ કરે છે. શા કારણે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, તેથી કારણ આપે છે. દુઃખનું કારણ જોઈને દુઃખના કારણનો ત્યાગ કરવો જોઈએ. દુઃખનું કારણ એને ખરેખર ક્યારે જાણ્યું કહેવાય? એને છોડે તો. આમ વાત ભલે કરે કે મને ખબર છે એનાથી નુકસાન થાય છે, અને છતાં લીધા કરે તો શું થાય? ચપ્પુ હાથમાં લેવાથી વાગવાની શક્યતા છે, અને પાછો હજી લઈને એનાથી રમત કરે તો શું કહેવાય? મૂર્ખ છે કે એને ચપ્પુને વાગે છે, નુકસાન કરે છે એવું સમજતો નથી. અહીંયા કહે છે એ દુઃખદાયક છે, એ જાણ્યું ક્યારે કહેવાય? 72 ની ગાથામાં એટલા માટે આવે છે ને કે આશ્રવ દુઃખદાયક છે, એમ ખરેખર જાણ્યું ક્યારે કહેવાય? એનાથી નિવૃત્ત તો. ખબર છે ઝેર પીવાથી મરી જવાય તો આપણે શું કરીએ છીએ? એવોર્ડ કરે છે કે લેતા જ નથી? એવોર્ડ નથી કરતા. કોઈ પાય તો પણ એનો અર્થ એને છે કે એને ઝેર ને એને દુઃખદાયક માન્યું છે એવું કહેવાય છે. પોતે સેવન કરે અને પછી કે દુઃખદાયક છે તો ખરેખર એને દુઃખદાયક જાણ્યા જ નથી. તો આ મિથ્યા દર્શન ના ચારિત્ર તેને એ ત્રણેયને સારી રીતે જાણીને, જાણીને એટલે કે દુઃખદાયક છે એમ જાણીને, ઝેર પીવાથી મરી જાય એટલે એકવાર પેલા પી લઈને પછી જાણીને છોડશું એમ નહીં. ચપ્પુથી વાગે તો શું થાય છે? લોહી નીકળે છે ને, તો પેલા એકવાર ટેસ્ટ કરી લેવો પછી જોશું. સારી રીતે જાણીને એટલે એ દુઃખદાયક છે એમ જાણીને જ છોડવું. એમ અહીંયા કહે છે કે એ ત્રણેયને મિથ્યા દર્શન ના ચારિત્રને સારી રીતે એના લક્ષણ જાણજે. એ દુઃખદાયક છે એમ બરોબર જાણીને તેને છોડી દેવા જોઈએ, અને એ છોડશે તો સાચી રીતે એને દુઃખદાયક એને જાણ્યા ને માયના કહેવાશે. અને માટે કોઈ વસ્તુ છોડવા જેવી છે એવું નક્કી ક્યારે થશે? એના લક્ષણ જાણશે તો છોડવા જેવું છે એને બરોબર ખ્યાલમાં આવશે. માટે એ ત્રણેયનું એ દર્શનના મિથ્યા દર્શનના ચારિત્રનું સંક્ષેપથી ટૂંકામાં આ છ ધારા તો નાની છે. વિશ્વાસ જો વર્ણન જોતું હોય તો બીજા ઘણા શાસ્ત્રો છે, અહીંયા તો સંક્ષેપથી ટૂંકામાં ઇનશોર્ટ વર્ણન કહું છું, તે સાંભળો. દોલતરામજી કહે છે કે તને પહેલી ઢાળમાં ચાર ગતિના દુઃખનું અમે વર્ણન કર્યું, એનું કારણ એ મિથ્યા દર્શનના ચારિત્ર છે. એ મિથ્યા દર્શનના ચારિત્ર દુઃખનું કારણ હોવાથી તું એનો ઉપર બરોબર વિચાર કરજે, એનું સ્વરૂપ એનું લક્ષણ જાણજે અને તેને તું છોડી દેજે. તે કેવા છે એ ત્રણેયનું સ્વરૂપ એને અહીંયા વર્ણન, શા માટે આપણને મિથ્યાત્વ કેવી રીતે થાય છે, મિથ્યા દર્શનના ચારિત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનું વર્ણન અહીંયા સંક્ષેપથી ટૂંકામાં કરે છે. તેને તમે સાંભળો. કેવી રીતે સાંભળવાનું છે? સાવધાન થઈને. શરૂઆતમાં પહેલી ઢાળમાં આવ્યો છે ને, સાવધાન થઈને સાંભળો, એનો ભાવાર્થ. આ ગાથા ઉપરથી એમ સમજવું કે મિથ્યા દર્શનના ચારિત્રથી જ પ્રતિકૂળતાથી નહીં, કોઈ શત્રુ આવીને હેરાન કરે, દુશ્મન આવીને હેરાન કરે એટલે દુઃખ છે એમ નહીં. મિથ્યા દર્શન, ખોટી માન્યતા, ખોટું જ્ઞાન અને ખોટા ચારિત્રથી જ જીવને દુઃખ થાય છે. એનો અર્થ કરે છે, અર્થાત શુભાશુભ રાગાદી વિકાર. શુભ રાગ પણ વિકાર છે, અશુભ રાગ પણ વિકાર છે. વિકાર એટલે શું? વિરુદ્ધ ભાવ, પોતાનું જેવું સ્વરૂપ હોય તેનાથી વિપરીતપણું, વિરુદ્ધપણું. અગ્નિથી જેમ ઠંડક વિરુદ્ધ છે. આપણને પણ ઘણી વાર કોઈ વસ્તુ ખાય, ખટાશ ખાય તો શું થઈ જાય છે? આપણે કહીએ છીએ ને વિકાર થઈ ગયો, મોઢા સોજી જાય કા તો એને આપણે શું કહીએ છીએ? વિકાર. એટલે શું થાય છે કે જેવું નોર્મલ સ્વરૂપ હોય એનાથી વિપરીત. એમાં શુભાશુભ ભાવ કેવા છે? આત્માથી વિરુદ્ધ છે, વિકાર છે, વિપરીત છે. આત્મા સુખમય છે તો આ વિકાર રાગાદી ભાવ તે દુઃખમય છે. તો એ શુભાશુભ રાગાદી વિકાર સાથે ભેદ જ્ઞાન કોનાથી કરવાનું હોય? पद्रव थी के विभाव थी बे थी करो फरी थी पद्रव भेदनान कोना थी करवू छे स्वभाव ने विभाव पछी बीजू पद्रव साथे बे बे साथे पद्रव ने પડદ્ર તો છૂટું છે એનાથી નથી કરવું ભેદના ખરેખર કોનાથી ભેદનાન કરવું છે જેનાથી તે એકત્વ જે જેનાથી માને એનાથી તારું એકત્વ જેમાં જેમાં હોય તું એનાથી એકરૂપે નથી અને એકત્વ માન્યું છે તો એવું ક્યાં ક્યાં એકત્વ માન્યું છે શરીરાદી પડદ્રમાં પણ એકત્વ માન્યું છે રાગાદી વિભાવ ભાવમાં પણ એકત્વ માન્યું છે અને સંયોગ તો પહેલા જ આવ્યા અને એક સમયની પર્યાય જેટલો પણ તું માને છો તને એ પણ એકત્વ પણ હું શ્રદ્ધામાં તો એનાથી પણ જુદું પાડું છે કે એક સમયની પર્યાય જેટલો પણ હું નથી ઓલા તો પડદ્રવ તો જુદા જ છે જુદા હોવા છતાં હું એકત્વ માનું છું માટે ભેદજ્ઞાન કરું એને જુદા કરવા નથી બેમાં શું ફરક પડે છે પરદ્રવ્યને જુદા કરવા નથી પણ જુદા છે જાણવા તો છે કારણ કે એને એકત્રપણે માયના છે એટલે એને કઈ જુદા કરવા છે એવો તો પ્રશ્ન છે કારણ કે તો જુદા છે પણ જુદા હોવા છતાં તે જુદા નથી જાણતો ને એક જાણે છે તો જેનાથી એકત્રપણ હું માયનો છે અને એકત્વ નથી તેનાથી ભેદજ્ઞાન કરવાની જરૂર તો પરદ્રવ્ય જુદા છે એનાથી જુદા જાણું રાગાદી વિભાવ એનું સ્વરૂપ નથી ઓલા તો જુદા જ છે રાગાદી વિભાવ કેવા છે એનું સ્વરૂપ નથી અને છતાં તે તારા સ્વરૂપમય માયના છે માટે એનાથી પણ ભેદજ્ઞાન કરવાની જરૂર છે અને ત્રીજું એક સમયની પર્યાય જેટલું પણ તારું અસ્તિત્વ નથી તારું અસ્તિત્વ ત્રિકાળ ટકે એવું પારણામિક ભાવે છે માટે એક સમયની પર્યાય જેટલો પણ હું નથી એવું પણ તારે જ્ઞાનને સમજણ કરવું પડશે તો અહીંયા કહે છે રાગાદી શુભાશુભ વિવકાર ભાવ છે તથા પર સાથે એકત્વ એકપણાના શ્રદ્ધા છે જુદા અને માને છે એકપણ તો એકપણાની શ્રદ્ધા જ્ઞાન અને એવા મિથ્યા આચરણથી રાગાદી વિકાર અને પરદ્રવ્ય આત્માથી જુદા ભિન્ન સ્વરૂપના હોવા છતાં એકપણાની શ્રદ્ધા કરે છે માન્યતા કરે છે અભિપ્રાય કરે છે તે મિથ્યા દર્શન છે તેઓ જુદા હોવા છતાં એકપણે જાણે છે તેનું નામ મિથ્યા જ્ઞાન અને તેમના મિથ્યું આચરણ આચરણ આપણી ક્રિયા પણ શું થાય છે શરીરને મારાપણાની માનીએ છીએ જાણીએ છીએ અને ક્રિયા પણ એક પ્રકારની કરીએ છીએ તો તેનું નામ મિથ્યા આચરણ છે તેનાથી જ જીવ દુઃખી થાય છે આ દુઃખનો અહીંયા આપણને કારણ બતાવે છે આ અનાદિકાળથી તું દુઃખી થયો એમાં કોઈ પરદ્રવ્યનો વાંક નથી કર્મ આવીને જીવને હેરાન કરે છે એવું નથી કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાય એકલી અગ્નિ લાગી હોય એના ઉપર કોઈ હથોડા મારે કે ન મારે ખાલી ફાયર હોય તો શેની ઉપર અગ્નિને ક્યારે એના ઉપર હથોડા પડે છે લોઢાનો સંગ કરે છે તો તેના ઉપર હથોડાના ઘા ઘણના ઘા પડે છે એમ આત્મા પોતાના સ્વભાવમાં રહેતો કાંઈ દુઃખી થતો નથી પણ સંબંધ કરે છે કોકનો રાગાદી પર પદાર્થનો સંબંધ કરે છે તો દુઃખી થાય છે એમાં કર્મ મને હેરાન કરે છે પરદ્રવ્ય હેરાન કરે છે એવું જગતમાં ક્યારેય બનતું જ નથી કર્મ હેરાન કરે એમ જો કોઈ કહેતું હોય તો આપણે એને પૂછીએ ભગવાને ઉપદેશ કોને આપ્યો જીવને કર્મને શું કામ જીવને આપ્યો કર્મ હેરાન કરે તો કર્મને કેવું છે ને ભાઈ તું જીવને હેરાન ન કર જીવનો કાંઈ વાંક નથી ભગવાને ઉપદેશ કોને આપ્યો છે આપણને સુધારવાનો આપ્યો છે ને તો ભૂલ આપણી છે ને અપને કો આપ ભૂલ કે હેરાન પોતે પોતાને નથી જાણે એ ભૂલ છે કર્મને આપણે ડોક્ટર હોય છે આપણું ચેસ્ટ લંગ્સમાં કાંઈ ઇન્ફેક્શન થયું તો શું કરે છે શું સજેસ્ટ કરો એક્સરે કરાવો છો ને, પછી ટ્રીટમેન્ટ કોને આપો છો? પેશન્ટ ને આપો છો કે એક્સરે ને આપો છો? ડાઘ તો એક્સરે માં દેખાય છે ને, કે એમાં પેલા ક્લિયર કરીએ છીએ. એમ કર્મ શું છે? જીવે કરેલા શુભાશુભ ભાવનો એક ફોટો છે, એક્સરે છે. ટ્રીટમેન્ટ ત્યાં નથી કરવું. એ તો એક્સરે શું કામ કરે છે? દેખાડે છે ક્યાં ડાઘ છે, ક્યાં દોષ છે, એ આપણને દેખાડે છે. ટ્રીટમેન્ટ તો શરીરમાં કરવાની છે. એમ સુધારવું છે કોને? જીવને કે કર્મને? કર્મ તો જીવના ભૂતકાળના કરેલા પુનપાપ ભાવનો એક ફોટોગ્રાફ છે, એક્સરે છે. પણ છતાં શું થાય છે? જીવને ટેવ કેવી છે? હંમેશા બીજાનો જ વાંક દેખાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એટલે તો ટોડરમલજી સાહેબ લખ્યું છે ને કે જીવ પોતે તો કેવો રહેવા માંગે છે? મહંત રહેવા માંગે છે. અને દોષ કોના ઉપર ઢોળે છે? કર્મ ઉપર ઢોળે છે. જૈનમાં જો જન્મ હોય તો આવી અનીતિ કારે કરાય નહીં. દોષ કરવો પોતે અને નાખે જૈન મત અનુયાયી હો, જૈન મતને અનુસરતો હો, તો આવી અનીતિ તારે કરાય નહીં. પોતે કરીને બીજા ઉપર નાખી તો અનીતિ છે. તો વાંક પોતાનો છે, દોષ ગુનો પોતાનો છે. એમ અહીંયા પહેલા શીખડાવે છે કે તું મિથ્યા દર્શનના ચારિત્રથી પરિભ્રમણ કરે છો. તને કોઈ હેરાન કરે છે, બીજો મને હેરાન કરે તો પછી દુઃખ ટાળવાની સ્વતંત્રતા તો મારામાં ન રહી. એ બીજો ખસી જશે તો હું સુખી થાય ને. તો મારો સુખ દુઃખનો આધાર કોના ઉપર રહ્યો? બીજા ઉપર રહ્યો. મારી સ્વતંત્રતા નથી કે હું જ મારા દોસ્તથી દુઃખી થાવ છું અને હું જ મારા પુરુષાર્થથી સુખી થાવ છું, એમાં બીજા કોઈનો વાંક છે નહીં. એટલે પોતે એટલું અહીંયા નક્કી કરાવે છે કે તું દુઃખી છો અને દુઃખનું કારણ પણ તે જ ઊભું કર્યું છે. જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. એમ કોણે આ દુઃખ મિથ્યાત્વ કોણે ઊભું કર્યું છે? આપણે પોતે કર્યું છે, કોઈ એને કરાવતું નથી. તો આ શુભાશુભ રાગાદી વિકાર તથા પર સાથેના એકપણાના શ્રદ્ધાન તે મિથ્યા દર્શન છે, એકપણાનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે, અને એવા મિથ્યા આચરણથી જ જીવ દુઃખી થાય છે. કેમ કે કોઈ સંયોગ સુખ દુઃખનું કારણ થઈ શકતું નથી. કોઈ પણ સંયોગ અનુકૂળ હો કે પ્રતિકૂળ હો, અનુકૂળ સંયોગ સુખનું કારણ નથી, પ્રતિકૂળ સંયોગ દુઃખનું કારણ નથી. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આખું જગત કેવું દેખાણું છે? આખું જગત કેવું દેખાણું? જ્ઞાન અહીંયા જ્ઞાન છે તો આખું જગત કેવું છે? જ્ઞેય છે. જેવું છે એવું છે, પણ અહીંયા જ્ઞાન છે તો આખું જગત કેવું છે? જ્ઞેય છે. એમાં જ્ઞેયમાં ભગવાને કેટલા ભાગલા પાડ્યા છે કે આ જ્ઞેય સારું છે ને આ જ્ઞેય ખરાબ છે? એકે નથી પાડ્યા. આપણા ભગવાન તો આપણા માટે સારા કે નહીં? ભગવાન તો સારા કે નહીં? એટલો તો ભેદ પાડવો જોઈએ કે ન પાડવો જોઈએ? આખું જગત જ્ઞેય છે. આખા જગત જ્ઞેયનો અર્થ શું છે? જ્ઞેય એટલે જાણવા લાયક, જણાવવા યોગ્ય. એ જણાવવા યોગ્યમાં બે ભાગલા પાડવા કે આ જણાવવા યોગ્ય સારું અને આ જણાવવા યોગ્ય ખરાબ. તો તું જગતને જ્ઞેયપણે નથી જાણતો. જેને સારા માને છે તારા માટે કેવા થઈ જાય છે? ઉપાદેય થઈ જાય. જેને ખરાબ માને છે તારા માટે કેવા થાય છે? પણ એ જ્ઞેય રહેતા નથી. અને એને જ્ઞેય નથી બનાવતો તો અહીંયા જ્ઞાન પણ નથી થતું. એને સારા માયના તો અહીંયા શું થયો? રાગ થયો. એને ખરાબ માયના તો અહીંયા શું થયું? દ્વેષ થયો. પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જો જ્ઞાન ઉત્પન્ન કરવું હોય, વિતરાગતા કરવી હોય, તો આખું જગત મારા માટે કેવું છે? જ્ઞેય છે. અને જ્ઞેય સારું ખરાબ હોય કે હે ખરાબ હોય અને ઉપાદેય પ્રગટ કરવા યોગ્ય. જે સારું હોય પ્રગટ કરવા યોગ્ય એનું નામ તો શું આપ્યું છે? ઉપાદેય. જે છોડવા યોગ્ય છે, ખરાબ છે, એનું નામ શું આપ્યું છે? હે આપ્યું છે. જ્ઞેયનું નામ કઈ નથી આપ્યું એવું. તો જગતમાં તું જગતને જ્ઞેય બનાવતો નથી, પણ રાગ દ્વેષ કરીને એને હે કા ઉપાદેય માને છે. એ મોટો દોષ છે. જગતને પણ હજી જોતા આવડું નથી. પોતાના સ્વભાવને નથી જોયું અને સ્વને નથી જાણતો, તો પરને પણ યથાર્થપણે જાણતો નથી. સ્વરૂપનું, કારણ કે
સમયસાર કલષ્ટિકામાં એક સરસ વાત છે, આઈ થિંક 60 નંબરનો કલશ છે કલષ્ટિકામાં, રાજમલજી સાહેબ, કે સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી જ એને અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ ખ્યાલ આવે છે. ગરમ કોણ છે, પાણી કે અગ્નિ? આપણને બધાને શું દેખાય છે? પાણી ગરમ છે. આપણને બધાને શું ખ્યાલ આવે છે? શાક ખારું છે. શું કહે છે આપણે બધા? દાળ ખારી છે, શાક. ખરેખર શાક ખારું હોય? કોણ ખારું હોય? એવું કેમ ખ્યાલ નથી આવતું? સ્વરૂપ ગ્રાહી, એમાં શબ્દ શું રાખ્યો છે? જેને પોતાના ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન છે, સ્વભાવનું સ્વરૂપનું જ્ઞાન છે, તો બીજામાં પણ એ સ્વરૂપથી જોવે છે. કે ઉષ્ણતા એ પાણીનો સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ જો ઉષ્ણતા હોય તો હંમેશા પાણી ગરમ રહેવું જોઈએ. પાણીને ઠંડુ કરવા માટે શું કરવું પડે? એમને મૂકી દેવો, એની એનો સ્વભાવ હોવાથી સ્વભાવ રૂપે પાણીમાં વગર રહેશે નહીં. વિકૃતિ કોઈના સંબંધે થાય છે અને સ્વભાવને માટે કોઈ સંબંધની જરૂર. તો પાણી ઉષ્ણ અગ્નિના સંયોગે ઉષ્ણ થાય છે. તે ઉષ્ણતા વખતે પણ પાણી કેવું છે સ્વભાવે? કે વખતે જ્યારે બોઇલિંગ પોઈન્ટ સુધીનું પાણીનું ટેમ્પરેચર હોય તે વખતે પણ પાણી કેવું છે? સાચી વાત છે, સ્વભાવે. સ્વભાવે જ વાત કરું છું. જે વખતે એને અગ્નિના સંયોગે બોઇલિંગ પોઈન્ટ સુધીની ગરમી હોય છે તે વખતે પાણી સ્વભાવે કેવું છે? બધા સાચી વાત છે, શીતળ છે. આંગળી નાખો જોઈ, આંગળી નાખવાથી ઠંડક કેમ નથી લાગતી? જો પાણી ઠંડુ હોત તો કેમ નથી લાગતું? કોઈનો સ્વભાવ ઇન્દ્રિય જ્ઞાનથી જણાય એવો નથી. તમે શું નાખો છો? ઇન્દ્રિય જ્ઞાનથી સ્વભાવ નહીં જણાય. કોનો? સ્વનો નહીં, પરનો પણ નહીં. દરેક પદાર્થ અતિન્દ્રિય સ્વભાવ છે. અગ્નિ ગરમ વખતે પણ પાણી શીતળતા એ ઠંડુ છે એ જાણવા માટે પણ, એટલા માટે કે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનથી એ જણાય એવું નથી. એને જુદું જાણનારા માટે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. જે વખતે આપણે કહીએ શાક ખારું છે, શાક ખારું છે, તે વખતે મીઠું ખારું છે એવો ભેદ કોણ પાડી શકે છે? સ્વરૂપ ગ્રાહી જ્ઞાન વગર આવો ભેદ એને ખ્યાલમાં આવતો. એટલી તો કિંમત છે. દરેક પદાર્થ અતિન્દ્રિય સ્વભાવ વાળા છે. એક પરમાણુ પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. એને જાણવા માટે પણ અતિન્દ્રિય જ્ઞાન જોશે. સ્વને એટલા માટે તો અતિન્દ્રિય જ્ઞાનની એટલી કિંમત છે. આપણે શેમાં અટકી પડીએ છીએ? ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં. અતિન્દ્રિય જ્ઞાન જગતમાં પ્રગટ થતા જે વસ્તુ જે સ્વભાવે છે તે ખ્યાલમાં આવે છે. તો આ અહીંયા કહે છે, કોઈ પણ સંયોગથી સુખ દુઃખ થતા નથી. કોઈ પણ સંયોગ સુખનું પણ કારણ નથી અને દુઃખનું પણ કારણ નથી. કલ્પના ગમે તે કરે કે અનુકૂળતા છે એટલે મને સુખ છે, પ્રતિકૂળતા છે એટલે મને દુઃખ છે, કલ્પનામાં તો ગમે તે માની શકે છે. દારૂ પીધેલો માણસ શું બોલશે ને શું કરશે એનો કોને ભરોસો હોય? આજે કદાચ દારૂ પીધેલો માણસ એની માતાને માતા પણ કહે છે તો પણ કોઈ વિશ્વાસ કરતો નથી, કારણ કે હમણાં બીજું કંઈક બોલશે એનો પણ કોઈ ભરોસો હોતો નથી. તો અહીંયા કહે છે કે કોઈ પણ અજ્ઞાન ભાવમાં, મિથ્યાત્વમાં એ માને કે પરદ્રવ્યથી અનુકૂળતાથી મને સુખ માને છે, દારૂ પીધેલા માણસ જેવું છે. એ માને છે એવું ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. તો કોઈ પણ પદાર્થ સુખ દુઃખનું કારણ નથી એમ જાણીને સુખના અર્થથી જેને સુખ મેળવવું છે તેણે શું કરવું જોઈએ? એ મિથ્યા ભાવોનો ત્યાગ કરવો જોઈએ. સૌથી પ્રથમમાં પ્રથમ શું કરવું જોઈએ? મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. પાંચ આશ્રવમાં પહેલું મિથ્યાત્વ છે ને. કોઈ વ્યક્તિએ એકની પાસેથી 99,999 રૂપિયા લોનમાં લીધા, કોઈની પાસેથી. થોડા દિવસ પછી 9 રૂપિયા લઈને આવે છે અને કે 99,999 એટલે ફિગરમાં શું આવે? 9995 ટાઈમ્સ આવે ને. કોઈ 9 રૂપિયા આપે તો એક 9 આપણે એમાંથી ડિલીટ કરી નાખીએ ને. કેમ? આઉટ ઓફ 5 નાઇન્સ માંથી 1 નાઇન તો આપે છે કે નહીં? એમાંથી 9 રૂપિયા આપે તો એક તો નવડો કાઢી નાખવો જોઈએ કે નહીં? પેલો કે છેલ્લો ગમે કાઢજો, તમે કાઢી નાખશો ને તો કેટલા રહેશે? ના, કાઢવાનું હું તો આપું છું, પછી મૂકું શું કા? હું તો આપું છું, પછી ઝીરો શું કામ મૂકો છો તમે? કે તારે જો નવડો કાઢવો હશે તો પેલા 90,000 આપ, પછી નવડો નીકળશે. એમ આપણે શું કરીએ છીએ? મિથ્યાત્વ તો ઊભું રાખીએ છીએ, થોડા શુભભાવ કરીને નવડો આપીએ છીએ. મને એક મિથ્યાત્વ સંસારમાંથી થોડુંક ઓછું કરો. ઓછું નહીં થાય, પેલા મિથ્યાત્વનો ત્યાગ કર, તો પછી એકવાર તારો જશે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાઈ ને યોગ છે ને, પાંચ આશ્રવ. એ પાંચ આશ્રવ કેવા છે? પાંચ નવડા છે. કોઈ પેલા શુભભાવ કરીને કહી દે એક નવડો એમાંથી કાઢી નાખો, નીકળશે નહીં. પેલા મિથ્યાત્વ છોડવું જોડશે. મિથ્યાત્વ છૂટા વગર એક પણ આશ્રવ, એક પણ કસાય છૂટવાનો નથી. મિથ્યાત્વ જેવો જગતમાં મોટું પાપ, મોટું કસાય, મોટું દુઃખનું કારણ કોઈ નથી. કસાયની મંદતા કરવાથી પણ એ કોઈ પણ કસાય નાશ થવાનો નથી, કોઈ પણ દુઃખ ઓછું થવાનું નથી. કસાયને છોડવો છે. મંદ તો કરતા ઘણી વાર આવડે છે, પણ કસાયને ક્યારેય આપણે છોડતા નથી. એટલા માટે અહીંયા શું કહે છે? ત્યાગ કરવો જોઈએ. એમ નથી લખ્યું ઓછું કરજો. શું કહ્યું છે? એ મિથ્યા ભાવોનો ત્યાગ કરવો જોઈએ, છોડવા જોઈએ. મંદ કરવા ને ઓછા કરવા એવો પ્રશ્ન જ નથી. તાવ બહુ આવ્યો, ફીવર આવ્યો, તો તમે શું કરો છો? ઓછો કરો છો કે નોર્મલ કરો છો? એમ મિથ્યાત્વવાદી ભાવોનો ત્યાગ કરવો જોઈએ. અને ત્યાગ કરવા માટે જ હું, એટલે દોલતરામજી કહે છે અહીં સંક્ષેપથી એ ત્રણનું વર્ણન કરે છે. કારણ કે એનું જ્યાં સુધી સાચું જ્ઞાન નહીં થાય કે મિથ્યાત્વ કેવું દુઃખનું કારણ છે, એ જાણ્યા વગર એનો ત્યાગ તો થઈ શકશે નહીં. ચાર ગતિના દુઃખનું વર્ણન એને કર્યું તો આપણને ખબર પડે કે આવા દુઃખ તો આપણે હવે જોઈએ નહીં. સાચા જ્ઞાન વગર ખોટું છૂટશે નહીં, સાચા જ્ઞાન વગર સાચું ગ્રહણ થશે. સાચું જ્ઞાન જ નથી ત્યાં શું છોડવું, શું ગ્રહણ કરવું એ કાંઈ ખબર હોતી નથી. માટે અહીંયા એ ત્રણ મિથ્યા દર્શનના ચારિત્રનું વર્ણન આપણને કરે છે. એમાં સૌથી પહેલા અગ્રહિત મિથ્યા દર્શન. આપણે વાત કરી હતી મિથ્યાત્વના બે પ્રકાર છે, ગ્રહિત અને અગ્રહિત. આગળ વાત આવી ગઈ છે. એમાં અગ્રહિત એટલે, અગ્રહિત એટલે અનાદિકાળથી ચાલ્યું આવે છે ના સંસ્કાર, એવી અભિપ્રાય શ્રદ્ધા તો અનાદિકાળથી ચાલી આવે છે. અને ગ્રહિત એટલે આ ભવમાં આ જન્મ લઈને નવું આપણે જે ગ્રહણ કર્યું છે, પિકઅપ કર્યું છે, તેનું નામ ગ્રહિત કહેવામાં આવે છે. બે પ્રકારમાંથી પહેલા અગ્રહિત મિથ્યા દર્શનની વાત કરે છે. અને મિથ્યા દર્શનની વાત કરતા તેમાં મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા દર્શન એટલે શું? સાત તત્વની ઊંધી શ્રદ્ધા. તેમાં જીવ તત્વની વાત કરશે અને એમાં કેમ ઊંધું કરીએ છીએ એની વાત આગળ આપણને કરશે. એની બીજી ગાથા છે.
જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરધે તિન માહી વિપર્ય તત્વ ચેતન કો હે ઉપયોગ રૂપ વિન મૂરત ચિન મૂરત અનુપ.
ચિત્રમાં દેખાડ્યું છે કે એમાં તત્વો દેખાડ્યા છે અને આ જીવ શું કરે છે એનું જ્ઞાન કરતો નથી. દેખાડ્યા છે ને, એ આ મોઢું ફેરવે, મારે એનું જ્ઞાન સાચું કરવું નથી. કે એટલે અગ્રહિત મિથ્યા દર્શન કોને કહે? કે જેને સાચા જીવાદી તત્વોની સાચી ઓળખાણ નથી, સાચી પીછાણ સમજ એને નથી, તેનું નામ અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એનો આપણે અન્વયાર્થ, જીવ જીવાદીનો અર્થ કરે છે સાત તત્વો, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષ. આ સિક્વન્સ આમાં આપી છે, આશ્રવ પછી બંધ લીધો છે. અને સમયસારમાં આપણે કઈ રીતે અધિકાર આવે છે? સંવર પછી, આશરો પછી કયો અધિકાર આવે છે? સંવર. એમાં કેમ ફરક પડ્યો? ક્રમ બોલવામાં જીવ અજીવ તો ઓકે, એમાં તો ફરક નથી. પછી અહીંયા આશરો પછી આમાં કયો લીધો છે? બંધ લીધો છે. અને સમયસારના અધિકારમાં આશરો પછી કયો અધિકાર લીધો છે? સંવર. ન્યા આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. અને અહીંયા શું છે? આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એવા ક્રમમાં કેમ ફરક પડ્યો છે? એમાં કોઈ પણ બે રીતે લઈ શકાય છે. એમાં ક્રમનો હેતુ શું છે? કે આશ્રવ પછી સંવર લેવાનો હેતુ શું છે? કે આશ્રવને અટકાવે છે કોણ? સંવર. માટે આશ્રવ પછી શું લીધો છે? સંવર. અને સંવર પૂર્વક શું થાય છે? નિજરા. માટે સંવર પછી શું લીધું છે? નિજરા લીધું છે. અને મોક્ષ ક્યારે થાય છે? બંધના અભાવ પૂર્વ. એટલે મોક્ષ પહેલા શું લીધો? બંધ. સંવર પહેલા આશ્રવ શું કામ લીધો? બેન ઓપોઝિટ છે. આશ્રવને અટકાવે, હોડકામાં જેમ પાણી આવતું હોય અને તેને કાણું બ્લોક કરી દેવું, એમ આશ્રવને અટકાવે તેનું નામ સંવર. માટે આશ્રવના અભાવ પૂર્વક, અટકાવવા પૂર્વક સંવરની વાત કરી. અને મોક્ષ પહેલા બંધ શા માટે લીધો? કે બંધનો અભાવ તેનું નામ મોક્ષ. એટલે ત્યાં ઈ સિક્વન્સ, ઈ આપણને ક્રમ ગોઠવો છે. અહીંયા શું ગોઠવો છે? આશ્રવ પછી બંધ. એનો હેતુ શું છે? કે આશ્રવ પૂર્વક બંધ થાય છે, અથવા તો આશ્રવ અને બંધ બે અશુદ્ધ પર્યાય. તો અશુદ્ધ પર્યાયને એક બાજુ રાખી સંવર, નિજરા અને મોક્ષ કેવી છે? શુદ્ધ પર્યાય છે. તો એને એક તરફ લીધી. એટલે બે રીતે લઈ શકાય છે. આ તો હેતુ શા માટે? કે આશ્રવ અને બંધ અશુદ્ધતાને સૂચે છે, સંવર, નિજરા અને મોક્ષ શુદ્ધતાને સૂચે. એટલે એનો ક્રમ એ રીતે રાખ્યો છે. તો આ જે સાત તત્વો છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, એ કેવા તત્વો છે? પ્રયોજનભૂત એટલે મતલબના છે. મતલબના એટલે જાણવા જરૂરી છે, તેનું શ્રદ્ધાન ઓળખાણ તો જરૂર આપણને થવી જોઈએ. જેને જાણ્યા વગર આપણને ક્યારેય સુખ થવાનું નથી. પ્રયોજનભૂત છે, જાણવા જરૂરી છે. છ દ્રવ્ય છે, છતાં સાત તત્વ કેમ લીધા? છ દ્રવ્ય જાણી લીધા હોત અને સાત તત્વ ન જાણત તો શું થાય? કે એને જીવ દ્રવ્ય છે એમાં કેટલી પર્યાયો ઉપાદેય છે, કેટલી હેય છે, એનું જ્ઞાન કરાવવા માટે આ સાત તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવાદી છ દ્રવ્ય છે એમાં જેનું જાણવાનું જ્ઞાન બહુ પ્રયોજનભૂત નથી, એવા પાંચ દ્રવ્યોને શેમાં નાખી દીધા? અજીવ તત્વમાં નાખ્યા. અને જીવ દ્રવ્યને જ્યાં ખુલ્લો મૂકો તેમાંથી કેવી પર્યાયો નીકળી? કે અશુદ્ધ પર્યાય આશ્રવ બંધની રૂપની નીકળી, અને શુદ્ધ પર્યાયમાં સંવર, નિજરા અને મોક્ષની. તો એમાં એને બે ખ્યાલ આવે છે કે કેવી પર્યાયો હે એટલે છોડવા યોગ્ય છે, અને કઈ પર્યાય પ્રગટ કરવા યોગ્ય. તત્વનો વિસ્તાર કર્યો. જેનું કામ નથી, કોઈ કાર્ડ રમતા હોય છે ને, એમાં શું થાય છે? એ કાર્ડ્સ ક્યારે ખોલે કે છે? એને જોવા હોય. જે ન જરૂર હોય એને કેવા કરી નાખે છે? એમ અજીવ દ્રવ્યો છે તેનું વિસ્તારનું જ્ઞાન કોઈ પ્રયોજનભૂત નથી. જેનું આપણને વિસ્તારભૂત છે એવા જીવને વિસ્તાર કરતા એમાંથી શું નીકળ્યું, શું જોવા મળ્યું? કે આવી પાંચ જાતની પર્યાય મળી. એમાં આશ્રવ અને બંધ કેવી છે? અશુદ્ધ પર્યાય છે. સંવર, નિજરા અને મોક્ષ એ શુદ્ધ પર્યાય. તો એમાંથી આપણને હેય શું છે, ઉપાદેય શું છે તેનો ખ્યાલ આવે છે. માટેનો વિસ્તાર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. તો એ સાત તત્વો જાણવા જરૂરી છે, એસેન્શિયલ છે. નિયમ, નિયમ એટલે શું? આપણે કહે ને તમે કઈ નિયમ લીધો કે નહીં, નિયમ એટલે શું? નિયમ આપણે લઈએ છીએ એની વાત, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં નહીં, આપણે નિયમ પાળીએ છીએ ને. એટલે શું નિયમ સાર છે ને, એના ઉપરથી તો શાસ્ત્ર છે ને. નિયમ સાર, તેમાં શું વ્યાખ્યા કરીશ નિયમની? નિયમ સાર એટલે નિયમથી કરવા યોગ્ય, અવશ્ય કરવા યોગ્ય કાર્યને નિયમ કહેવામાં આવે છે. નિયમ, અવશ્ય કરવા યોગ્ય કાર્ય, એમ આ સાત તત્વો કેવા છે? અવશ્ય જાણવા યોગ્ય તત્વો છે. માટે એને પ્રયોજનભૂત કહે છે. તો તેમાં ઊંધી શ્રદ્ધા કરવી તે અગ્રહિત મિથ્યા દર્શન છે. સાત તત્વ જે રૂપે છે તે રૂપે નથી ઓળખતો, તે રૂપે નથી માનતો, તે રૂપે શ્રદ્ધા કરતો નથી, તેનું નામ અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. અને શ્રદ્ધા ક્યારથી આપણને થઈ છે? સાત તત્વની ભૂલની શ્રદ્ધા અનાદિકાળથી થઈ છે. ક્યારેક તો શરૂઆત થઈ હશે ને, કોકે કરાવી હશે ને આપણને. અનાદિકાળથી આ સાત તત્વોમાં ભૂલ રહી ગઈ આપણને છે. અને ભૂલ કેવી રહી ગઈ એનું વર્ણન આગળ કરશે. તો સાત તત્વો જાણવા જરૂરી હતા, ઓળખવા જરૂરી હતા, છતાં એમાં પોતે ભૂલ કરે છે ઓળખવામાં, તો તેનું નામ અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે. જેવા છે તેવો ઓળખતો નથી, પણ એનાથી વિપરીત ઊંધાપણે માને છે તે અગ્રહિત મિથ્યા દર્શન છે. તેમાં પહેલા સાત તત્વની વાત આપણને કરે છે અને એમાં ભૂલ દેખાડે છે. એમાં પહેલા જીવ કેવો છે? જીવ કેવો છે? ખરેખર કેવું આશ્ચર્ય છે, જીવને જીવની વાત કેવી પડે છે? કોઈ વ્યક્તિને તમે કોણ છે એની વાત કરવી પડે છે. એમાં આપણને કોઈ આપણું નામ કહે કે તમારું નામ આ છે, તમારું એડ્રેસ આ છે, કેવું લાગે આપણને? એમ જીવને જીવની વાત કેવી પડી એક આશ્ચર્ય નથી. શું થાય પણ એને જીવનું સાચું સ્વરૂપ નહીં હોવાથી એ કેવું પડે છે. તો જીવ કેવો છે? જીવ કેવો છે એનો અર્થ શું? હું કેવો છું? જીવનો અર્થ હું. તો કે આત્માનું સ્વરૂપ, મારું સ્વરૂપ ઉપયોગ એટલે દેખવું જાણવું અથવા દર્શન જ્ઞાન છે. હું કેવો છું, હું કોણ છું, કે હું આત્મા, હું જીવ ઉપયોગ સ્વરૂપ છું. સમયસારમાં સરસ ગાથા છે ને માટે, સર્વજ્ઞ જ્ઞાન વિશેષદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે. કુનકુન આચાર્ય કોની સાક્ષી આપીને વાત કરે છે? સર્વજ્ઞ. સર્વજ્ઞ જ્ઞાન વિશે આ આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનમાં કેવું આવ્યું? ઉપયોગ સ્વરૂપ. સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા, ત્રણેય કાળ આત્મા કેવો છે? ઉપયોગ સ્વરૂપ. તો તું ઉપયોગ સ્વરૂપ આત્મા હોવા છતાં આ પૂતગલ તે મારું એમ તું કેમ કહે છે? ભગવાને તો તને કેવો જાણે છે? સદાય ઉપયોગ સ્વરૂપ છે, અને છતાં તું પૂતગલને, પરદ્રવ્યને મારું કહે છે. તો અહીંયા પણ એ જ વાત કરે છે કે આત્માનું સ્વરૂપ, મારું પોતાનું જીવનું સ્વરૂપ દેખવું અને જાણવું. દેખવું એટલે સામાન્ય અવલોકન, જાણવું એટલે જ્ઞાન. દેખવું અને જાણવું, દેખવામાં એક ઉપયોગ, ઉપયોગ કહો એટલે ચેતન, ચેતનપણાના બે ભેદ, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. દર્શન એટલે દેખવું, સામાન્ય અવલોકન, જેમાં કાંઈ ભેદ પડતો નથી. અને જ્ઞાન એટલે જે ભેદ પાડીને જાણે તેનું નામ જ્ઞાન કહેવામાં આવે. તો મારું શું કામ છે? જાણવું અને દેખવું. મારા ભાગે શું ડ્યુટી આવી છે? જેમ દરેક કંપનીમાં ડિવિઝન ને બધા હોય છે ને, એમ મારા આપણા આત્માના ભાગે શું ડ્યુટી, શું કામ છે? જાણવું અને દેખવું. છતાં પોતાનું કામ કરે ને બીજાના કામમાં દખલગીરી કરે તેને જગતમાં શું કહેવાય? દોડડાયો કહેવાય ને. તેને એક્સ્ટ્રા ડાપણ હશે ને એનો અર્થ. તો દોડડાપણ ને શું કહીએ? ખરેખર આપણે કહીએ ને બે ભાન. બે ભાન એટલે બે ભાન હશે, ડબલ ભાન. બે એટલે ડબલ છે કે ભાન થી રહિત છે. એમ આ જીવ દોડડાયો એટલે વધારે ડાપણ નથી કે પરચેઝ મેનેજર સેલ્સમાં માથું મારે અને સેલ્સ વાળો એકાઉન્ટમાં માથું મારે, શું કહેવાય? એ કોઈ કંપની ચાલી ન શકે. એમ તારા ભાગે તો જાણવું ને દેખવું છે. તારું સ્વરૂપ તો ઉપયોગમય છે, તો જાણવું દેખવું એટલે કે દર્શન જ્ઞાન છે. આવું પોતાનું સ્વરૂપ હોવા છતાં પરદ્રવ્યનું હું કરતા છું, પરદ્રવ્યનું હું ભોગતા છું, રાગદ્વેષ મારા છે એવું અજ્ઞાન ઊભું કરે છે, તે જીવ તત્વની ભૂલ છે. અગ્રહિત મિથ્યા દર્શન એટલે સાત તત્વની ભૂલ. એમાં જીવ પોતાની, પોતા વિશેની ભૂલ શું છે? કે પોતાનું જેવું ઉપયોગ જ્ઞાન સ્વરૂપ સ્વભાવ છે અરીસો શું કરે? જેવું છે તેવું પ્રકાશે. સમયસારમાં એના માટે પણ જ્ઞાન માટે દ્રષ્ટાંત આપ્યું છે ને 320 ગાથામાં, જેમ દ્રષ્ટિ તેમ જ જ્ઞાન, નથી કારક નથી વેદક, અરે જાણે જ કર્મોદય નિજરા બંધ તેમ જ મોક્ષ. આંખ શું કામ કરે? જેવું છે એવું જાણે કે એમાં કઈક ઓછું વધતું ફેરફાર કામ કરે? અગ્નિને સળગાવે એવું કામ કરે? બરફને ઠંડુ કરે એવું આંખ કામ કરે? આંખ જેમ જગતમાં થઈ રહ્યું છે તે જાણે છે, એમ જ્ઞાનરૂપી ચક્ષુ, જ્ઞાનરૂપી અરીસો શું કામ કરે છે? જગતમાં જે બની ગયું છે, બની રહ્યું છે અને બનવાનું છે તે બધાને જાણે તેવું કામ છે. એવું જ્ઞાનનું માત્ર જાણવું. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાનનું સ્વરૂપ જગતને જાણવું તેનું કાર્ય છે. તો આવો આત્મા છે, છતાં કરતા બને છે તે મિથ્યાત્વ છે. અને એ ઉપરાંત આત્મા કેવો છે? અમૂર્તિક છે. આ જ્ઞાન જાણવું દેખવું એનું મેઇન સ્વરૂપ છે, સાથે આત્મા કેવો છે? અમૂર્તિક છે, એટલે કે સ્પર્શ રસ ગંધ વગરનો છે અને ચૈતન્યમય અને ઉપમા રહિત છે. આત્માને કોઈ બીજા સાથે સરખાવી શકાય એવો આ